તારીખ 20-8-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 360 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 288
360માં છે પાનું 200 તીક્ષ્ણ ઉપયોગ એટલે શું શું કહે છે ઉપયોગ એટલે જ્ઞાનની પર્યાય અથવા જ્ઞાનનો વ્યાપાર એના અનેક ભેદ છે અનેક પડખા છે એમાંથી એક પ્રશ્ન ઉઠાવ્યો છે સ્થૂળ અને સૂક્ષ્મ એવા બે પડખા પણ છે સ્થૂળ ઉપયોગ અને તીક્ષ્ણ ઉપયોગ તો તીક્ષ્ણ ઉપયોગ એટલે શું એવો પ્રશ્ન ઉઠાવ્યો છે તીક્ષ્ણ એટલે તીખો તીખો ઉગ્ર સ્થૂળ ઉપયોગથી ચૈતન્ય ગ્રહણ થતો નથી પણ તીક્ષ્ણ ઉપયોગથી આ ચૈતન્ય તે જ હું છું નાયક તે જ હું છું એમ પકડાય છે શું કહે છે તીક્ષ્ણતામાં ઉગ્રતા બતાવે છે એટલે પુરુષાર્થ સાથે બતાવો છે જ્યારે ઉપયોગ તીક્ષ્ણ થાય ત્યારે સૂક્ષ્મ પણ થાય છે એ પણ એનો ઉપયોગનો ધર્મ છે સ્થૂળ ઉપયોગ હોય ત્યારે સ્થૂળ વિષય ગ્રહણ થાય સૂક્ષ્મ ઉપયોગ હોય ત્યારે સૂક્ષ્મ વિષય ગ્રહણ થાય તીક્ષ્ણ એટલે ધારદાર જેને કહેવામાં આવે એમાં શું કરે છે તીક્ષ્ણ ઉપયોગમાં કે રાગ અને જ્ઞાન એક સમયમાં જીવની પર્યાયમાં સમકાળે છે એક જ કાળે છે જ્યારે જ્યારે રાગની પ્રવૃત્તિ છે ત્યારે ત્યારે જ્ઞાનની પ્રવૃત્તિ છે વળી જ્ઞાનમાં રાગ પ્રતિબિંબિત પણ થાય છે સમીપતા હોવાને લીધે નિકટપણાને લીધે જ્ઞાનમાં રાગ જણાય છે કે રાગ મને થયો હવે જો ઉપયોગ તીક્ષ્ણ હોય તો જુદો પાડે એને કે જ્ઞાન તે રાગ નથી અને રાગ તે જ્ઞાન નથી ભલે મારા ગુણની વિભાવિક પર્યાય છે વિકારી પર્યાય છે રાગ છે શુભ સુબ્જેક્ટ હોય તે અને ભલે એ જ્ઞાનમાં મને જણાય છે કે આવો રાગ થાય છે તો પણ જાણનાર અને જણાનાર બે જુદા જુદા છે એ તીક્ષ્ણ અને સૂક્ષ્મ ઉપયોગ હોય તો જુદા પાડી શકે નહીતર જુદા ન પાડી શકે એટલે તીક્ષ્ણતામાં દરકાર ઘણી છે અને પુરુષાર્થ છે ઉપરાંત એ બંને અવસ્થાના સ્વાદને પણ જુદા પાડે છે તીક્ષ્ણ ઉપયોગે કરીને રાગમાં જે સ્વાદ છે એ આકુળતાનો છે જ્ઞાનમાં સ્વાદ છે એ નિરાકુળતાનો છે એને પણ જુદા પાડે છે એ તીક્ષ્ણતાને લઈને જુદા પાડે છે બધા વિકલ્પ આવે એટલે અનેક પ્રકારના વિકલ્પ આવે પણ તેની વચ્ચે જાણનારો તે જ હું છું એમ તીક્ષ્ણ ઉપયોગી કરીને ચૈતન્યની પ્રતીતિ કરે, તેનો આશ્રય કરે, તેમાં દ્રઢતા કરે તો તે પકડાય. જાણનારો તે જ હું છું એમ તીક્ષ્ણ ઉપયોગી કરીને જુદો પાડે. જુદો પાડવામાં તીક્ષ્ણતાની જરૂર એટલા માટે છે કે બે બહુ નિકટ છે. ભેદ જ્ઞાન, જ્ઞાન અને રાગ વચ્ચે કરવાનું છે સૌ પ્રથમ. એમાં આ બંને ભાવો બહુ નિકટ છે એકબીજાથી, કેમ કે એક ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે, રાગ છે, અને જ્ઞાન ગુણની જ્ઞાનની પર્યાય ઉપયોગ છે. વળી એક જ્ઞાનમાં ભણાનાર પણ છે, પ્રતિબિંબિત પણ થાય છે, પણ જે પ્રતિબિંબ છે તે જ્ઞાનની પર્યાય છે. વળી જીવ રાગમાં સાવધાન હોવાથી રાગનું અવલંબન અને આધારે એને વર્તી રહ્યો છે કે રાગ તે હું, મને રાગ થયો, મારામાં રાગ થયો, એ પ્રકાર અનાદિથી ચાલુ છે. એવી પરિસ્થિતિમાં જ્ઞાનને જુદું પાડવું એ કઠણ પડે એવી વાત છે. સહેલું નથી, છતાં પણ અભ્યાસે કરીને, પ્રેક્ટિસે કરીને જુદું પાડી શકાય છે. એના માટે પ્રેક્ટિસ જોઈએ. સ્વલક્ષ તો ઘણું, સ્વલક્ષ હોય, એકદમ સ્વલક્ષ હોય એનું જ કામ છે, બીજા તો ભેદ જ્ઞાન કરી જ ન શકે. એટલે એ પહેલાં એક અવલોકનનું સ્ટેજ આવે છે મુમુક્ષુની ભૂમિકામાં, અને સારી રીતે અવલોકન ચાલે છે ત્યાર પછી વેદજ્ઞાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. બધા વિકલ્પો આવે તેની પણ તેની વચ્ચે એમ લીધો શું છે, વિકલ્પોની ઘટમાળ ચાલુ જ છે, એક પછી એક પછી એક પછી વિકલ્પો ચાલે છે. અને અનંતકાળથી ચાલ્યા જ કરે છે. જાણે કોઈ અંદર કોઈ વિકલ્પની ખાણમાંથી ખૂટતા ન હોય એવી રીતે વિકલ્પ ચાલે છે જીવને. આવી પરિસ્થિતિ છે. ખરેખર આત્માના મૂળ સ્વરૂપમાં વિકલ્પને ઉત્પન્ન કરવાનું કોઈ શક્તિરૂપી તત્વ નથી, સ્વભાવરૂપી તત્વ નથી. ઉલટાનો સ્વભાવ તો વિકલ્પના ક્ષય કરવાના સ્વભાવવાળો છે. આપણે પર્યુષણના દિવસોમાં લેવું છે પેલું કળશ ટીકા, એમાં એ વાત રાજમલજી લે છે. કેવો છે સ્વભાવ? કે રાગ ને વિકલ્પનો ક્ષયકરણશીલ છે. ક્ષયકરણશીલ છે તે સ્વભાવથી, સ્વભાવથી જ એને ઘાત કરે, એનો નાશ કરે એવો જ સ્વભાવ છે. તો પણ એટલા બધા વિકલ્પો ચાલે છે, એટલા બધા વિકલ્પો ચાલે છે કે અંદર કોઈ મોટી ખાણ ન પડી હોય, કે કઈ ખાણમાંથી આવે છે? તો કે અજ્ઞાનની ખાણમાંથી આવે છે. કઈ ખાણમાંથી આવે છે? અજ્ઞાનની ખાણમાંથી આવે છે. જ્ઞાન દશાથી આ પછી વિકલ્પ ચાલે એનું શું? અજ્ઞાન દશામાં તો માયનું આપનું કે અજ્ઞાનરૂપી ખાણમાંથી વિકલ્પો બહુ આવે છે. એટલે અજ્ઞાન ન મટે એને તો વિકલ્પ મટવાનો કોઈ સવાલ નથી, પણ જ્ઞાન થયા પછી તો કે જેટલી સ્વરૂપની સાવધાની છે, અને સ્વરૂપની એકાગ્રતા છે એ તો વિકલ્પનો નાશ છે. હજી પરમાં પણ ઉપયોગ જાય છે એટલી વિતરાગતાની ઓછપ છે, એટલી પુરુષાર્થની પણ ઓછપ છે, એટલે વિકલ્પ ઉત્પન્ન થવાનો થયા વગર નહીં રહે. આમ તો એક વિચિત્ર પરિસ્થિતિ છે જીવ પદાર્થની, કે સ્વપર પ્રકાશક જ્ઞાન હોવાને લીધે પરનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી જ્ઞાનમાં. અરીસો હોય ને સામે ચીજ આવે ને એનું પ્રતિબિંબ અરીસામાં પડે નહીં એમ કેમ બને? એમ જ્ઞાન તો ચૈતન્ય અરીસો છે, ચૈતન્ય દર્પણ છે, જ્ઞાન દર્પણ છે. સામે ચીજ આવે જ્ઞાનમાં પ્રતિબિંબ પડે, ફોટો પડે છે. એ પરિસ્થિતિ અનિવાર્ય છે. હવે એ કઈ દોષ નથી, સ્વપર પ્રકાશક તો એની શક્તિ ને સ્વભાવ છે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી, માનસદાસજી ગાયું છે, તાતે ભેદ ભાવ ભ્રમ ભારી. એના ભેદ એટલા બધા છે કે ભ્રમમાં પડે છે લોકો. મને થયું, મને થયું, મારામાં થયું, મને અસર કરે છે, જાણતા જાણે મને અસર કરે છે, જાણતા જ મને અસર થઈ જાય છે, એવો ભ્રમ થાય છે. પણ જ્ઞાનના જે અનેક ધર્મો છે એમાં એક અવલંબન લેવાનો ધર્મ છે. જ્યાં સુધી જ્ઞાન સ્વરૂપનું સંપૂર્ણપણે અવલંબન ન લે ત્યાં સુધી પરને જાણતા વિકલ્પ ઉત્પન્ન થયા વિના રહે નહીં. જેટલા અંશે સ્વરૂપનો અવલંબન આવે એટલા અંશે વિકલ્પનો ઘટવાપણો થાય, ઓછાપણો થાય, ઘટે. પણ મોક્ષ માર્ગીને પણ જેટલા અંશે પરનું અવલંબન થાય એટલા અંશે એને રાગની ઉત્પત્તિ થયા વિના રહ્યું નહીં. એટલે જાણતા હવે તો અવલંબે પણ છે. એની ખાતરી શું? ખાતરી એ છે કે કેવળ જ્ઞાન નિરવશેષ અંતર્મુખ થઈને સ્વરૂપનું અવલંબન લે છે, અને એ વખતે નિર્મળતા સંપૂર્ણ ઉત્પન્ન થતી હોવાથી, એટલે જ્ઞાનનો અરીસો સાવ ચોખ્ખો થઈ જતો હોવાથી લોકાલોક જણાય છે, પણ સ્વરૂપનું અવલંબન છોડ્યા વિના સદમસ્ત જીવને મોક્ષ માર્ગમાં પણ ઉપયોગ જે બહાર જાય છે એ સ્વરૂપનું અવલંબન છોડીને જાય છે, અને જ્ઞાનનો અમુક અંશ સ્વરૂપની સાથે અવલંબનમાં પરિણતિમાં રહે છે લબ્ધ જ્ઞાનનો. પણ ઉપયોગવાળો અંશ તો બહાર ગયો ને, એને અવલંબન પોતાનું છેડ્યું તો એને પર સત્તાનું અવલંબન લીધું, અન્ય સત્તાનું અવલંબન લીધું, તો એને પણ રાગની ને વિકલ્પની ઉત્પત્તિ થયા વિના નહીં રહે. યોગ્યતા પડી છે, પરિણતિમાં યોગ્યતા પડી છે એમ છે. પણ કેમ લબ્ધ છે એ દર્શન જ્ઞાનને જ લાગુ પડે છે. લબ્ધ શબ્દ દર્શન જ્ઞાન સિવાય બીજાને લાગુ નથી પડતો, એટલે યોગ્યતા માને લીધી છે. યોગ્યતા છે, સંપૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી જીવને રાગ થવાની યોગ્યતા છે. ઉપયોગ બહાર જાય એટલે રાગની ઉત્પત્તિ થાય, એ યોગ્યતા છે, એ ચરિતાર્થ થાય, એનું અમલીકરણ થઈ જાય. આપણે તો સ્પષ્ટતા શું કરવી છે? કે પર પદાર્થનું જણાવવું થાય તે દોષ નથી, એ ગુણ છે, અને એ ગુણ કેવળ જ્ઞાનમાં સૌથી મોટો છે. પણ પદાર્થનું જાણવું થાય તે દોષ છે. જણાવવું ને જાણવામાં ફેર છે. શું ફેર છે? કે જે જણાવવું થાય છે એમાં અવલંબન નથી, અને જાણવા જાય છે ત્યાં અવલંબન લે છે. ઉપયોગ જાણવા જાય ત્યાં ઉપયોગ ત્યાં એ અવલંબન લે છે, એટલે રાગની ઉત્પત્તિ કરે છે. રાગ થાય, દ્વેષ થાય, બે થાય, ચારિત્ર મોહ પણ છે એની અંદર સાથે સાથે, એટલે મોહનું પણ કારણ છે, ચારિત્ર મોહનું પણ કારણ છે. જે સ્પષ્ટ ન હોય એ વિષય તો એમ થાય કે આ પરને જાણે છે એટલે દોષ થાય છે, ન જાણ્યું હોય તો ન થાત, અને જાણ્યું હોય તો થાત. ઓલા બિલ્બ મંગળે આંખો ફોડી, શું થયું? આંખો ફોડી. એને હું જાણું છું ને એટલે મને, જોઉં છું એટલે મને દોષ થાય છે, તો કેમ નથી? જાણવું એ તો જ્ઞાનનો સ્વાભાવિક ગુણ છે, અને એ સંપૂર્ણ વિકાસ પામે ત્યારે કેવળ જ્ઞાનપણે લોકાલોકનું પણ જાણવું થાય, પણ ત્યાં એક અંશે પણ દોષ ન થાય. કેવળ જ્ઞાનીને તો લોકાલોકને જાણતા એમાં જાણવાનું શું બાકી રહ્યું? કયો જે કઈ ચીજ જાણવાની બાકી રહી? કોઈ નહીં. ત્રણેય કાળની બધી પર્યાયો બધા દ્રવ્યોની જાણે તો પણ દોષ થતો નથી, કેમ કે અવલંબન પરનું નથી. માટે પરનું જાણવું તે દોષરૂપ નથી, પણ પરનું અવલંબન લેવું તે દોષનું કારણ છે, એમ થાય છે. હવે આવી બધી વાત સૂક્ષ્મ ઉપયોગ હોય એને પકડાય, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ઉપયોગ હોય એને પકડાય કે મને કેવી રીતે દોષ થાય છે. પોતાના દોષનું અવલોકન કરનારને ઉપયોગ જેટલો તીક્ષ્ણ, તીખો, શાર્પ અને સૂક્ષ્મ એટલું એ જુદો પાડી શકે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવોને એ ગ્રહણ કરી શકે. એટલે અવલોકનથી એ ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થાય છે, કેમ કે અવલોકન કરનારની સ્વલક્ષરૂપ સાવધાની થઈ, સ્વલક્ષ હોય એ જ અવલોકનમાં આવી શકે, જેને સ્વલક્ષ ન હોય તે અવલોકન ન કરી શકે. એ સ્વલક્ષી પ્રવૃત્તિ છે. અવલોકન છે એ જ્ઞાનની સ્વલક્ષી પ્રવૃત્તિ છે. અને સ્વલક્ષી જ્ઞાન ભાવનાને ઉત્પન્ન કરનારું છે, પ્રયોજનને સાધનારું છે. સ્વલક્ષી જ્ઞાન શ્રદ્ધાને ઉત્પન્ન કરનારું છે, સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધાને ઉત્પન્ન કરનારું છે. સ્વલક્ષી જ્ઞાન પુરુષાર્થને ઉત્પન્ન કરનારું છે, અને અંતે વિતરાગતાને પણ ઉત્પન્ન કરનારું છે. એની સામે પરલક્ષી જ્ઞાન એટલું જ નુકસાન કરે છે કે પરલક્ષી જ્ઞાનમાં અંગપૂર્વનું જ્ઞાન કર્યું હોય તો પણ સમ્યક શ્રદ્ધા ન થાય, એની શ્રદ્ધા ન પડતાય, જ્ઞાન થઈ જાય, સમજણ થઈ જાય, શ્રદ્ધા ન પડતાય, જ્ઞાન નકામું જાય, અને જે કાંઈ સત્સંગ સ્વાધ્યાય કરે એ બધો નકામું જાય. પરલક્ષપણાને પુરુષાર્થને ઉત્પન્ન કરવો હોય તો ન કરી શકે. હું સમજું છું ને કેમ મારો પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી, સમજાય છે બધું પણ મારો પુરુષાર્થ નથી ચાલતો, આ અનુભવ થાય એને. પરલક્ષી જ્ઞાનવાળાને શું અનુભવ થાય? હું સમજું છું બધું પણ મારો પુરુષાર્થ નથી ઉપડતો, એ અનુભવ થાય એને. એ એમ સૂચવે છે કે જે સમજું છું એ પરલક્ષીપણામાં સમજાણું છે, સ્વલક્ષીપણામાં નથી સમજાણું. ઇન્ડિકેશન છે એનું. જ્ઞાન તો કેટલા ઇન્ડિકેટર એમાં ઊભા કરે છે જુદી જુદી જાતના. એમ જુદી જુદી જાતના મીટર જુદું જુદું ઇન્ડિકેટ કરે ને, એમ જ્ઞાનમાં બહુ મીટર ગોઠવાય છે જુદી જુદી જાતના. અંગપૂર્વ ના વિષયોને સમજી શકે અને એનો પુરુષાર્થ આત્માનમાં કામ ન કરે એવો ઉપડે નહીં. આત્મ પ્રત્યે પુરુષાર્થ કેમ ન ઉપડે? પરલક્ષી પડે જાય. બે દ્રષ્ટાંત લઈએ એના. એ પ્રારંભમાં મુમુક્ષુની શરૂઆતમાં એને એમ સમજાવવામાં આવે ને, સમજે પણ ખરો પોતે, કે આ જીવે અનંતકાળ સુધી પરિભ્રમણ કરીને જન્મ મરણ કર્યા છે. એક મરણ છે, એમ લીધું છે ને, ચાકરો કર્યો છે આ વખતે. એક મૃત્યુના પ્રસંગથી બચવા માટે જીવ કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થાય છે, પરંતુ અનંત જન્મ મરણથી છૂટવા માટે નજીવા બાના કાઢે છે. મને વખત નહોતો, મને ફલાણો નહોતો, મને આમ નહોતો, હું અને અનંતી એ અનંતી વિપરીતતા નથી, એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે સમજાણું તો ખરું, વાત તો સમજાય છે, છતાં એને પરિભ્રમણનો ભય લાગતો નથી ને વેદના આવતી નથી. એ શું બતાવે છે? કે અનંત જન્મ મરણની સમજણ પરલક્ષી જ્ઞાનમાં આવી છે. પોતાની જાતને ભેળવીને એ સમજણ આવે તો વેદના આવ્યા વિના હરી નહીં. ખરેખર એટલે ઈમાનદારથી જેને છૂટવું હોય તેને આખું જગત ગૌણ થઈ જાય અને એક આત્મહિત જ મુખ્ય થાય. છૂટવાનો કામી હોય તે છૂટવાની કોઈ તક જતી ન કરે, એ તો બધી તક ઝડપે, કેમ કે એની નજર છૂટવા ઉપર છે, પ્રયોજન ઉપર છે. એ સ્વલક્ષી જ્ઞાનમાં જ પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય થાય. એવી જ રીતે બીજો દ્રષ્ટાંત છે, આ તો નાસ્તિનો દ્રષ્ટાંત છે. અસ્થિનો દ્રષ્ટાંત લઈએ કે આત્મામાં અનંત ગુણ છે, એમાં કેવો જ્ઞાન પ્રગટ થાય એવી સર્વજ્ઞ શક્તિ પણ છે, સર્વદર્શી શક્તિ છે, અનંત પરમાનંદ પ્રગટ થાય એવી આનંદ શક્તિ છે, પરમ શાંતિ પ્રગટ થાય એવી શાંતિની શક્તિ છે, અનંત સુખ પ્રગટ થાય એવી સુખ શક્તિ પણ છે. આવા આવા અનંત દિવ્ય ગુણોનો ભંડાર આત્મા છે, છતાં એનો મહિમા કૃત્રિમપણે વિકલ્પ ઉઠાવી ઉઠાવીને કરવો પડે, એ મહિમાની સહજ પરિણતિને રુચિ ઉત્પન્ન ન થાય. જાણ્યો તો ખરો આત્માને, કે આત્મામાં આટલું કિંમતી, કેટલું કિંમતીપણું છે, કેટલો મોટો કિંમતી પદાર્થ છે, કે જગતમાં જેને ઉપમા આપી ન શકાય એવો અનુપમ પદાર્થ છે, તો પણ એનો મહિમા આવવો જોઈએ એ આવતો નથી. તો સમજો તો ખરો ને કેમ ન આવ્યો? કે પરલક્ષી જ્ઞાનમાં સમજો છે. હજી વિકલ્પ કરી કરીને એને મહિમા કેમ કરવો પડે છે? વિકલ્પ ઉઠાવી ઉઠાવીને કેમ મહિમા કરવો પડે છે? અથવા વિકલ્પના સાધનથી કેમ જીવ મહિમા કરે છે? ખરો મહિમા તો જ્ઞાન સાધનથી જ આવે, અને આપ વિકલ્પ ઉઠાવે છે એનો એમ કે પરાણે પરાણે કરે છે. હજી કેમ તને મહિમા આવતો નથી? હજી કેમ મહિમા આવતો નથી? કેમ કે વસ્તુ જ્ઞાનમાં ભાવભાષણથી આવી નથી. ભાવભાષણથી આત્માનો ભાવ સમજાયો હોય, ભાવાત્મક પદાર્થ છે માટે, તો એના શક્તિના ભાવો અને સામર્થ્યના ભાવો સમજાય અને એ મહિમા જ્ઞાનને કારણે ઉત્પન્ન થાય, એ પુરુષાર્થને ઉત્પન્ન કરનારું છે જ્ઞાન, અને એ પુરુષાર્થથી આત્માના અનુભવને પમાડનારું છે જ્ઞાન. એ આત્માના અનુભવથી વંચિત નહીં રહે. જ્ઞાનથી ઉત્પન્ન થયેલો મહિમા છે એ આત્માના અનુભવને પ્રાપ્ત કરાવનાર છે, એટલો પુરુષાર્થ ઉપડવાનો. અને પરલક્ષી જ્ઞાનમાં પુરુષાર્થ જ ઉપડતો નથી, ઉલટાની એને સમસ્યા રહે છે. ગુરુદેવે આત્મા તો બહુ સમજાવ્યો, બહુ સમજાવ્યો એટલું જ નહીં, કોઈ પણ શાસ્ત્ર વંચાતું હોય, કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ ગાથા શરૂ કરતા હોય તો પહેલો આત્માનો મહિમાથી એમનું વ્યાખ્યાન પ્રારંભ થાય. પહેલું વાક્ય આવે, આ આત્મા છે એમ કરીને પકડે સીધા, આવિર્ભાવ કરે આત્મભાવનો, કે આ આત્મા છે એ જ્ઞાનાનંદ નિર્મળાનંદ નિત્યાનંદ એમનો રસ ચડે એમને બોલતા બોલતા બોલતા, અને આત્મરસમાં વિભોર થઈ જાય અવારનવાર. શું ખાલી સમજાયો નથી એમને આત્મા, એ પોતે આત્મરસમાં આવીને એ આત્મરસને વૃદ્ધિ કરતા હતા પોતા વ્યાખ્યાન દ્વારા. ખાલી સમજાવવા માટે વ્યાખ્યાન નહોતું. પછી ભલે પુણ્ય પાપનો અધિકાર ને બંધનો અધિકાર ચાલતો હોય તો તે પછી પછી એવી રીતે વિષય ઉપર આવે કે એવા આત્મામાં પુણ્ય પાપ નથી અને બંધ તત્વ પણ નથી, એની બહાર છે એમ કરીને વિષય અનુસંધાન કરે. તો બધા જેને સાંભળ્યું છે એને ખબર છે, જેનું પ્રત્યક્ષ સાંભળ્યું છે બધાને આ વાતની ખબર. એ રીતે ખાલી આત્મા સમજાવતા નહોતા પણ આત્મરસને ઘૂંટતા ઘૂંટતા એ વ્યાખ્યાન કરતા હતા. એવી એક તક હતી. તો કહેવાનો આશય એ છે, છતાં પણ આપણો પુરુષાર્થ ન ઉઠે એનું કારણ શું? આવું સરસ સાંભળવાનો યોગ બને, આવું સરસ પ્રત્યક્ષ યોગથી જોવાનું મળે, અને છતાં આપણો પુરુષાર્થ કેમ ન ઉપડે? કે પરલક્ષીપણું, આ પરલક્ષીપણું કેટલો મોટો અપરાધ છે, પોતાને બહુ નુકસાન થાય. એટલે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, ત્યાંથી સ્વલક્ષ શરૂ થાય છે, અને એ દ્રઢ મુમુક્ષુતાપૂર્વક હોય તો એ જરૂર મુમુક્ષુતાને નિર્મળ કરે, મુમુક્ષુતાની વૃદ્ધિ કરે ચોક્કસપણે. શું કે છે કે જાણનારો તેજ હું એમ વિકલ્પ વચ્ચે પણ, ચાલતા વિકલ્પની વચ્ચે પણ તીક્ષ્ણ ઉપયોગ કરીને જાણનારો તેજ હું એમ પોતાના ચૈતન્ય સ્વરૂપની પ્રતીતિ કરે, વિશ્વાસ લાવે. પ્રતીતિ કરે એમ વાત શું જાય? વિશ્વાસની વાત છે. મુમુક્ષુની ભૂમિકા છે ને, એટલે વિશ્વાસ આવે. વિશ્વાસ ક્યારે આવે? માણસ જોવે ત્યારે વિશ્વાસ આવે, વાતોથી વિશ્વાસ ન આવે. જોવે ત્યારે વિશ્વાસ આવે, એટલે એટલે જોવે એમ તીક્ષ્ણ ઉપયોગ્ય કરીને વિકલ્પના સદભાવમાં પણ, વિકલ્પોની વચ્ચે પણ જાણનારો તેજ હું એમ માત્ર જ્ઞાનને જુદું પડે ત્યારે એને વિશ્વાસ આવે, ચૈતન્યની પ્રતીતિ કરે. પછી એ હું છું એમ પોતાપણે આલંબન આશ્રય કરે, અને એ પરિણામોમાં દ્રઢતા કરે, વારંવાર પરિણમન કરીને એમાં દ્રઢતા કરે, તો તે પકડાય છે. તો તે પકડાય છે. ક્યારે પકડાય? વિશ્વાસ હોય અને આશ્રય હોય અને દ્રઢતા નામ પુરુષાર્થ હોય, આ બધો મેળ હોય ત્યારે સ્વરૂપનું ગ્રહણ થાય. પકડાય એટલે ગ્રહણ થાય, ને ગ્રહણ થાય એટલે અનુભવ થાય. ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરીને પોતાનો સ્વભાવ ગ્રહણ કરવાનો છે. ઉપયોગને તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરીને પોતાનો સ્વભાવ ગ્રહણ કરી લેવાનો છે. કેમ કે એ સૂક્ષ્મ સ્વભાવ છે, સ્વભાવ છે એ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, સામર્થ રૂપે છે ને. એટલે દ્રષ્ટાંત લઈએ તો અગ્નિના તણખામાં અનંત પદાર્થોને બાળવાની શક્તિનું ગ્રહણ થાય છે કે નહીં? જ્યાં અગ્નિનો તણખો છૂટતો હોય ત્યાં આપણે એમ કે ભાઈ ત્યાં રૂ નહીં રાખતા, ત્યાં રૂ પર જો તણખો પડશે તો જેટલું હશે એટલું બળી જશે. તણખો નાનો છે માટે એની ઉપેક્ષા નથી કરવામાં આવતી, ઉલટાની એની સાવધાની કરવામાં આવે છે. એની કોને જોઈને? એની શક્તિ જોઈને. જ્ઞાનમાં તો અંશ જોઈને અંશીને માપવાની શક્તિ છે, ત્યાં તો અંશ નાનો છે, તણખો નાનો છે એટલે અંશ નાનો છે, પણ એની શક્તિ મપાઈ જાય છે. શક્તિ નાની નથી, શક્તિ તો રૂના ગોડાઉનના ગોડાઉન બાળી નાખે, આખા ગામને બાળે એક તણખો તો. એ રીતે જોવાય છે. એથી વધારે જ્ઞાનની શક્તિને માપ જોઈ હોય તો કે તમે બોમ્બ ફૂટેલો જોયો નથી, ખાલી એ વિષય તમે સાંભળ્યું છે, પણ દેહાત્મ બુદ્ધિથી દેહ ઉપર લક્ષ છે. તમે રેલવે સ્ટેશને ગયા ને એનાઉન્સમેન્ટ થઈ ગયું, ભાગે કેવો? ક્યારેક તર્ક નથી કરતો કે મેં બોમ્બ જોયો નથી, ક્યાં મૂકો છે બતાવો તો ખરા, પેલા હું જોઈ લઉં, મદદ કોઈ બતાવું જોઈએ. એટલે ખૂણામાં પીડ્યો ને ફૂટબોલ જેવડો એક દાગીનો પીડ્યો છે ને એ જ બોમ્બ લાગે છે, તો કે મેં ફૂટેલો નથી જોયો માટે કેમ માનું બોમ્બ છે, મને હું ભરી જ જાય. આત્મા સુખ નો સમુદ્ર છે, પણ અમે ક્યાં સુખ ને જોયું છે? આત્મા સુખ નો સમુદ્ર ખરો, પણ અમે સુખ ને ક્યાં જોયું છે? જોયા વગર અમને કેમ વિશ્વાસ આવે અને આકર્ષણ થાય? ત્યારે જ્ઞાની કહેશે તારે જોવું છે, હાલ તને દેખાડું. અહીં તો એટલી સુવિધા છે, જ્ઞાનીઓ દેખાડે છે. પેલા દુઃખ ને સમજતો, પેલા સુખ ને સમજતા, તને વાર લાગશે કેમ કે સૂક્ષ્મ છે, અત્યારની પરિસ્થિતિમાં સૂક્ષ્મ છે, પણ દુઃખને તો સમજ કે જેટલો વિકલ્પ ઉઠે છે એમાં આકુલતાને દુઃખ થાય છે, જેટલો જેટલો વિકલ્પ ઉઠે છે એમાં આકુલતાને દુઃખ થાય છે. થાય છે કે નથી થતો? તારે થોડોક વિચાર કરે ત્યારે એમ થાય, બરાબર છે. ક્યારેક ક્યારેક તો જેમ કે ઘરમાં લગ્ન પ્રસંગ આવ્યો હોય, ઘણા કામ હોય લગ્ન વખતે, તો દીકરીના એમાંય દીકરીના લગ્ન હોય ને જાન ઘરે આવવાની હોય અને જાનમાં મોટા મોટા માણસો આવવાના હોય, એટલે બધાને કેમ સાચવવા, કેવી રીતે સાચવવા, ક્યાં ક્યાં શું શું વ્યવસ્થા કરવી, કેમ કરવી, અનેક જાતના કામ હોય. એક પ્રસંગમાં અનેક જાતના કામ હોય એટલે વિકલ્પ પણ અનેક પ્રકારના એકદમ ચાલે, ખૂબ થાય. ત્યાં પ્રસંગ પૂરો થાય ને બધું સમૂહ સૂતર ઉતરી જાય અને વાહ વાહ બોલાઈ જાય. જાનના એમ કે વાહ વાહ શું તમે આ વખતે, તો કાંઈ આવું તો કોઈએ કર્યું નથી તમારા જેવું, તો એમ જ્યાં કે થોડું સારું મીઠું પણ લાગે, અને એમ થાય કે આપણે બહુ પરિશ્રમ ને મહેનત ને વિકલ્પ બહુ થયા, વિકલ્પનો પરિશ્રમ ઘણો થયો ને લેખે લાગ્યો, પણ જ્યાં બધા વળાવીને ઘરે આવે ત્યારે હાશ થઈ જાય એક વાર, શું કરવા થયું? કેમ કે આકુલતાનો થાક પાછળથી દેખાણો, પાઘડીનો વળ છેડે. હા સમજો, અત્યારે હવે હમણાં બે ચાર દિવસ કાંઈ કરવું નથી, આરામ કરવો છે ને સૂઈ જવું. સૂઈ જવું એટલે હું શારીરિક પરિશ્રમ તો ઠીક છે, પણ માનસિક પરિશ્રમ છે એનો જ ઘણો થાક લાગે છે, અને બધાનો અનુભવ છે. તો કોઈ દુઃખને સમજતો પહેલા એ જ વિકલ્પોમાં તને સુખ લાગતું હતું કે અહીંયા સારામાં સારી વ્યવસ્થા કરો, અહીંયા અહીંથી સારામાં સારી વ્યવસ્થા, જમવામાં સારામાં સારું મેનુ ગોઠવો, બધી જાતની સારામાં સારી વ્યવસ્થા ને સારામાં સારી શોભા ને બધું સારામાં સારું. એ વખતે હોશ ચડતી હતી ત્યારે દુઃખ નહોતું લાગતું. હવે જો દુઃખ નહોતું તો પાછળથી હાંસ હાંસકારો થયો ક્યાંથી? હે, પણ જીવે એમાં સુખની કલ્પના કરી હતી, મિસકોન્સેપ્ટ હતો, એટલે એમાં એ વખતે દુઃખ ન લાગ્યું. પણ વાસ્તવિકતા આવીને ઊભી રહી. એમ કોઈ પણ કાર્યમાં દુઃખ લાગે છે અને જીવ બીજું કામ કરવા માંડે છે, કામ બદલે છે, એનું કારણ શું? આકુલતા છે. સૌથી પહેલી વાત જ્ઞાનીઓ એ પકડાવે છે કે તને વિકલ્પમાં દુઃખ લાગે છે. કેટલાક વિકલ્પમાં લાગે ને કેટલાક વિકલ્પમાં ન લાગે, કે એમ ન ચાલે, બધા વિકલ્પમાં દુઃખ લાગે લાગવું જોઈએ, અને જ્યાં સુધી બધા વિકલ્પમાં દુઃખ નહીં લાગે ત્યાં સુધી તને દુઃખની જાત નહીં સમજાય, તો તને સુખની જાત ક્યાંથી સમજાશે? એ તો સ્થૂળ ભાવો છે. આકુલતાના સ્થૂળ ભાવો તારા જ્ઞાનમાં આકુલતા રૂપે જણાતા નથી, તો નિરાકુળ એવું જે જ્ઞાન, નિરાકુળ એવું જે જ્ઞાન, એમાં જે સુખ છે, નિરાકુળતા જે સુખનું સ્વરૂપ છે, એ તને કેવી રીતે સમજાશે? કેમ કે એ સૂક્ષ્મ છે. એટલે ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરે તો જ એને નિરાકુળ જ્ઞાનમાં સુખ સ્વરૂપ છે. જ્ઞાન બહુ રૂપાળું છે, સુખ જેવું રૂપ કોને હોય? પછી પ્રતીતિ આવે ત્યારે તો અનંત સુખની પ્રતીતિ આવે છે. જ્ઞાન સુખરૂપે જ્યારે જણાય છે, નિરાકુળતા રૂપે જ્યારે જણાય છે, ત્યારે તો એને અનંત સુખની પ્રતીતિ એટલા માટે આવે છે કે આવું જ્ઞાન તો મારું અનંતકાળથી ચાલે છે, કે જે જ્ઞાનમાં આકુળતા છે જ નહીં, જે જ્ઞાનમાં રાગ છે જ નહીં. રાગ જણાયો હતો, જ્ઞાનમાં રાગ પેશ્યો નહોતો, પ્રવેશ કર્યો નહોતો, થયો નહોતો, માટે જ્ઞાન તો જ્ઞાન નિરાકુળ રૂપે જ અનંતકાળથી રહ્યું છે. એમ એના અનંતકાળના પ્રવાહથી અનંત સુખની પ્રતીતિ આવે. પોતાના સ્વરૂપે છે એમ પોતાપણાનું અવલંબન, પોતાપણું ઊભું થાય ત્યારે એનું અવલંબન અને આશ્રય આવે, કે આ તો હું છું એમ હું પણ એનો આશ્રય થાય, અને એમાં પુરુષાર્થથી દ્રઢતા થાય, જોર આવે, ત્યારે પોતે આત્માનો અનુભવ થાય છે. પકડાય છે એટલે આત્માનો અનુભવ થાય છે, એને આત્મજ્ઞાન કહેવામાં આવ્યું છે. એનો અર્થ શું છે કે તીવ્રતામાં ખબર પડે છે, મંદતામાં ખબર નથી પડતી. પણ મંદ કષાયના શુભ ભાવમાં પણ આકુલતા છે. કેમ કે આપણે ટેવાઈ ગયા, આપણે ટેવાઈ ગયા. આપણે મુંબઈમાં વરલીની ગટર પાસે કે વાંદરાના ગટર ગટર જ્યાં ખાલી થાય છે ત્યાંથી નીકળીએ, પછી ટ્રેનમાં કે કારમાં જતા હોય, આપણે સેકન્ડો પૂરતો ત્યાંથી પસાર થતા હોય, કેવી તીવ્ર વાસ આવે છે. ત્યાં જ જ્યાં એ ગટરો ખાલી થાય છે ત્યાં જ કાંઠે ઝૂંપડપટ્ટીવાળા રહે છે, અને એને તમે પૂછો કે તમને વાસ નથી આવતો, તો કે જરાય નહીં ને. શું કહે છે કે તમને વાસ નથી આવતો, તો કે જરાય નહીં ને. કેમ? ટેવાઈ ગયા. એમ જીવ આકુલતાથી ટેવાયેલો છે. એટલે અમુક હદે તો એને આકુલતા લાગતી જ નથી, પછી એ ડિગ્રી પાસ કરીને આકુલતા વધે ત્યારે એને ખબર પડે, અરે મને આકુલતા થઈ, આ તો મને બહુ આકુલતા થઈ. હા, મીઠાઈ ખાતા ખાતા આકુલતા થાય મીઠાઈ ખાવાના વિકલ્પથી, પણ જે અમુક હદે ખાઈ લઈએ તો કે ભાઈ સાહેબ હવે 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 મારા ઉપર જુલમ નહીં કરો, તમે પગે લાગુ તમને હાથ જોડું છું,
આકુલતા દેખાય, પછી ખાવામાં આકુલતા લાગે, કેમ કે સુખની કલ્પના છૂટી ગઈ, પેટ ભરાણું એટલે સુખની કલ્પના છૂટી ગઈ, ભૂખ હતી ત્યારે સુખની કલ્પના હતી, કલ્પિત સુખો લાગે ત્યાં સુધી એમાં આકુલતા ન દેખાય, એવું એ જ્ઞાન કાંઈ સાચું નથી, એ તો ખોટું જ્ઞાન છે. જેવું છે એવું જાણે એનું નામ સાચું જ્ઞાન. તો વિકલ્પ માત્રમાં આકુલતા છે, અને એની છેલ્લી હદ શું છે કે સમ્યક દર્શન પહેલાં સ્વરૂપ લક્ષમાં આવ્યા પછી પણ, સ્વરૂપ લક્ષે પણ હજી એકત્વ બુદ્ધિ રાગની તૂટી નથી અને વિકલ્પની ઉત્પત્તિ થાય એમાં પણ આકુલતા જણાય, ત્યારે એ આકુલતાથી ખસીને નિર્વિકલ્પ થાય. હવે ત્યાં શું છે, નિર્વિકલ્પ સ્વરૂપ લક્ષમાં છે, નિર્વિકલ્પ સ્વસંવેદન અનુભવાંશે પ્રતીતિ થઈ છે, એટલે વેદન અંશ પણ જ્ઞાનમાં છે કે જ્ઞાન કેવું નિરાકુળ છે, અને બીજી બાજુ વિકલ્પ પણ એકત્વપણે ચાલે છે, હજી ભલે આત્માના વિકલ્પો ચાલે છે કે હું શુદ્ધ છું, હું આત્મા છું, હું પરિપૂર્ણ છું, આનંદ સ્વરૂપી છું, એ વિકલ્પમાં પણ એકત્વ બુદ્ધિએ ચાલતો વિકલ્પ આકુલતાજનક છે એવું જ્ઞાનની નિર્મળતામાં જણાય છે, ત્યારે જ્ઞાન ખસીને સ્વરૂપમાં આવે, ઉપયોગ ખસીને સ્વરૂપમાં આવે. જ્યાં સુધી પ્રેક્ટિકલી દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી જીવના પરિણામ ત્યાંથી ખસવા માટે તૈયાર થાય નહીં, સહજપણે ખસવા માટે તૈયાર થાય નહીં. આ સ્વાભાવિક પરિસ્થિતિ છે. શિયાળામાં તડકો સારો લાગે, પણ જરાક 10-11 વાગ્યાનો તડકો તપે અને જરાક વધારે તાપ લાગ્યો એટલે છાંય હાલવા માંડે, હાલતો તડકે હાલતો એ છાંય હાલવા માંડે, સહેજ ખસવાનું હોય એમ. આકુલતા એ તાપરૂપ છે, એને જ્ઞાનની સાથે મીંઢવે ત્યારે ત્યાંથી ખસે. જ્ઞાનની સાથે અંદર મીંઢવણી ન થાય તો ઘણા અંતર અવલોકનનો વિષય છે. ત્યાં સુધી રાગ ને જ્ઞાન જુદા પડે નહીં, અને રાગને જ્ઞાન જુદા પડે નહીં ત્યાં સુધી ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી અનુભૂતિ ઉત્પન્ન થાય નહીં. એટલે અહીંયા કહ્યું કે ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરીને પોતાનો સ્વભાવ ગ્રહણ કરવાનો છે. ગ્રહણ કરવો કયો, અનુભવ કરવો કયો, વેદન કરવો કયો, બધું એકાર છે. દુઃખ લાગે, દુઃખ લાગે કેવી રીતે લાગે, કે દુઃખ દેખાય તો લાગે ને, દેખાય ક્યારે, કે પોતે જોવાનો પ્રયત્ન કરે ત્યારે. એટલે તથા પ્રકારનો અવલોકનનો પ્રયત્ન ચાલે ત્યારે જણાય છે. એ કૃપાળુદેવે 254માં એમ કહ્યું કે મુમુક્ષુતા આવે પછીનું સ્ટેજ લીધું છે, એટલે પૂર્ણતાના લક્ષ પછી. મુમુક્ષુતા આવે જીવ પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, એટલે ત્યાંથી એમને શું કર્યું કે તું અવલોકનની પ્રેક્ટિસ શરૂ કર, અવલોકન અંતર અવલોકન તો શરૂ કરીશ એટલે સૌથી પહેલા મોટી વાત દેખાશે. દૂરથી ડુંગર દેખાય મોટો, જેમ નજીક આવે એમ એની અંદર જાડી કેવી છે, કે મંદિરો છે, કે મકાનો છે, કે ગુફાઓ છે, કે એ બધું જેમ જેમ નજીક આવે એમ દેખાય. એમ જ્ઞાન પહેલાં મોટી વાતને જાણે તો દોષ છે એ સ્થૂળ છે, દોષ છે એ જીવનો સ્થૂળ પર્યાય છે, એટલે ત્યાંથી પ્રેક્ટિસ શરૂ કરાવે છે. જોતો 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 જેમ જેમ એ જોવાનું ચાલુ રાખે છે પ્રેક્ટિસ, તેમ તેમ જ્ઞાન છે એ સૂક્ષ્મ થતું જાય છે. હીરાના વેપાર જેવું છે, હીરો જોતો જોતો ઝવેરી થાય, જોવાની ખૂબ પ્રેક્ટિસ કરવી પડે, એને કર્યા જ કરે પ્રેક્ટિસ, શું એટલે એની ખૂબીઓ એની સૂક્ષ્મતાઓ એને જણાતી જાય. એટલે પહેલાં સ્થૂળ દોષ જણાય, પછી સૂક્ષ્મ દોષ જણાય, પછી જ્ઞાન જણાય, પછી જ્ઞાનની સૂક્ષ્મતાઓ જણાય, એમાં જ્ઞાન નિરાકુળ છે એ જણાય ત્યારે સુખ જણાય, એમ છે. જ્ઞાનમાં દોષ જણાય તો દોષની સાથે દુઃખ અભેદ છે, દોષ છે પોતે આકુલતા રૂપ છે, દોષ જણાય તો દોષમાં સાથે રહેલી આકુલતા અભેદપણે રહેલી આકુલતા પણ જણાય, એટલે દુઃખ જણાય, અને દુઃખ જણાય તો દુઃખથી ખસવા માગે. દોષ અને દુઃખ અભેદ છે, નિર્દોષતા અને સુખ અભેદ છે, એટલે દોષ ને દુઃખ જણાય ત્યારે જીવ ત્યાંથી ખસે ને, એને જણાય જ નહીં તો કેવી રીતે ખસે, અથવા જોવે જ નહીં તો જણાય નહીં, ને જોવે જ નહીં તો જણાય નહીં તો જણાય નહીં તો ખસે નહીં તો દોષ મટે નહીં. આ સીધી સાદી વાત થઈ. એટલા માટે એ પ્રયોગ કૃપાળુદેવે ત્યાં ઉપદેશ્યો છે, એમાં સ્વલક્ષણ કરાવ્યું છે અને ઉપયોગને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરવાની પ્રેક્ટિસની વાત ચાલે છે. ચાલતા વિકલ્પમાં જાગૃતિ હોય એટલે પકડાઈ જાય, જેમ કે આપણે ચાલીએ છીએ અથવા કાર ડ્રાઇવિંગ કરીએ છીએ, જો ને તો ઝડપથી ચાલીએ છીએ ને એ વખતે, પણ બધી સાવધાની નથી રાખતા, ખાડો આવે છે કે નહીં એની સાવધાની રાખીએ છીએ, ટ્રાફિક કેટલો છે એની સાવધાની રાખીએ છીએ, પછી આપણે અંદર ઓપરેશન કરીએ છીએ, નીચે 3 પોઈન્ટ છે, પગ 2 છે ને 0.3 આપ્યા છે, વારા ફરતે એનું ઓપરેશન કરીએ છીએ, સ્ટિયરિંગના ને કેટલો મોડ આપવો, કેટલો વળાંક આપવો એનું જજમેન્ટ લઈએ છીએ, સ્પીડને કેટલી ઓછી વધતી કરવી એનું જજમેન્ટ લઈએ છીએ, નજરને લાંબે કરવી કે ટૂંકી જોવું, નજીકનું જોવું કે દૂર જોવું એનો પણ નિર્ણય કરીએ છીએ. એક સાથે કેટલું કામ કરી શકીએ છીએ, કારણ પ્રેક્ટિસ છે આપણી. નવો નવો બેઠો હોય તો ગભરાઈ જાય, પહેલાં વહેલા સ્ટિયરિંગ ઉપર બેઠા હોય તો ગભરામણ થાય, આમાં તો કંઈક ભૂલ થશે તો મરી જશું, કાં આમાં મરી જશે, કાં આપણે મરી જશું, આમાં મરી જાય તો તકલીફ, કેસ થાય મોટો બેદરકારીનો, આપણને લોકો મારે બી અને આપણે મરી જઈએ તો એ તો કંઈ આપણે ઈચ્છતા નથી. છતાંય જરૂરી છે માટે આપણે શીખીએ છીએ, અને શીખીએ છીએ એમની એટલા બધું કામ કરતા કરતા દુનિયાભરની પંચાયત કરીએ, પાછા બાજુમાં બેઠા હોય ને યાર વાતો કરવા માંડીએ આપણે, આમ છે હો ફલાણું, આમ છે હો ઢીકણું, આમ છે હો ધંધાના હોય વેપારી હોય તો ને ધંધાના ડ્રાઇવિંગ કરતાં કરતાં વિચારો આવે, પછી બહુ જ ધંધામાં ચિંતિત રહેતા હોય ને ડ્રાઈવર રાખવો પડે, કંઈક ભૂલ થઈ જશે તો એક્સિડન્ટ થઈ જશે, માટે આપણે ડ્રાઈવર રાખી દો, કેમ કે આપણું મગજ ઠેકાણે નથી રહેતું, બહુ સ્પીડથી વિકલ્પો ચાલે છે ને બહુ ચિંતાના વિકલ્પો હોય છે, કોઈ વાર તો એને ડ્રાઈવર રાખવાની પણ પરિસ્થિતિ ઊભી થાય છે. શું સગવડ ખાતા રાખવી બીજીની વાત છે, આ તો આવી પરિસ્થિતિમાં પણ રાખે છે ને માણસ એને, શું તો એનો અર્થ શું થાય છે કે તમારી પ્રેક્ટિસ છે એ એક સાથે ગમે એ સ્પીડમાં ગમે એટલા કામ કરી લે છે, એમ તમારી અવલોકનની પ્રેક્ટિસ હોય તો ચાલતા વિકલ્પો તમને પકડાય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પો પકડાય,
ન લંબાતા લંબાતા હોય તો પકડાય જ, પણ ન લંબાતા હોય એવા પણ પકડાય, એમ બધો ફેર પડે છે. અને આ તો હજી બધું સ્થૂળ છે, રાગ અને વિકલ્પ જ્ઞાનમાં પકડાય તો હજી જ્ઞાનનો પર્યાયની સ્થૂળતાનો સ્ટેજ છે. સૂક્ષ્મતાનો સ્ટેજ તો પછી આવશે કે તમે જ્ઞાનને પકડો, અને જ્ઞાનમાં પણ તમે જ્ઞાનના સ્વભાવને પકડો, સુખને પકડો, ત્યારે એ જ્ઞાન સૂક્ષ્મ થાય છે અને ત્યારે આત્મજ્ઞાન થાય છે. જન્મ મરણના નાશ કરનારું એવું આત્મજ્ઞાન, અથવા સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત કરાવનારું એવું આત્મજ્ઞાન, એ સૂક્ષ્મ ઉપયોગરૂપ હોય છે, એ સ્થૂળ ઉપયોગરૂપ હોતું નથી. અને એનો આ પ્રકાર છે. એ વિધિની વિષયમાં કાંઈ ખબર ન હોય, અને હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું પરમાત્મા છું. અમારે ત્યાં આગ્રામાં એ વિષય થોડો ચાલ્યો, એમાં 48મી ગાથા આપી નિયમસારને, તો કે જેવા સિદ્ધ પરમાત્મા છે સિદ્ધાલયમાં, એવા જ બધા સંસારીઓ કોઈ નહીંના બળે છે. શું લખ્યું? કોઈ નહીંના બળથી. સારું વળી એટલું બધું ટીકામાં આવ્યું હતું, નહીંતર તો એ વાત અધ્યાર હોય તો કે તમે કયો છો એ તો. અહીંયા ક્યાં એવું લખ્યું છે? ત્યાં તો એમ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ નહીંના બળથી સંસારી જીવો પણ સિદ્ધ સમાન જ છે. અમે તો પરમાત્મા છે એમ જ કહીએ છીએ. અમે તો અમારે ભગવાન, અમે ભગવાન બનવું નથી, ભગવાન તો બનેલા જ છીએ અમે, એમ કે ત્યાં ઇતરતા ચાલતી હતી. ભાઈ કોઈ નહીંના બળથી છે સર્વથા નથી, એમાં છે કે નહીં? લાવો એ નહીં તો લાવો, એ નહીંનું બળ તો લાવો, એમને ક્યાંથી હાકો છો એ બધું? ઠીક ઠીક ચોખવટથી ઘણી ચર્ચાઓ ચાલી આવે છે, અને શાસ્ત્રના વચનો સમર્થન રૂપ મળે. આત્માને આમ જાણ, આત્માને આમ માન, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા ખૂબ વાતો મળે. પણ એ વાતો છે એ સાચી છે, જ્ઞાનીઓએ જ કરેલી છે. સાથે સાથે જ્ઞાનીઓએ વિધિની પણ વાત કરી છે. તમે એવો આત્મા પ્રાપ્ત કરવા માટેની વિધિથી અજાણ, વિધિથી અજાણ, અને હું એવો આત્મા છું, હું એવો આત્મા છું, એમ નક્કી કરો, એમ નક્કી કરો, એમ નક્કી કરો, એમ નક્કી કરો, એમ કર્યા કરો. તો ખરેખર તો તમારે વિધિથી અજાણ હોય ને, વિધિ ઉપર ધ્યાન ન દેવું હોય તો તમારે અનુભવ તો કરવો જ નથી, માત્ર આ વાતનો પક્ષ જ કરવો છે. નહીંતર તો વિધિ ઉપર તમારું ધ્યાન જવું જોઈએ, અને વિધિ માટે તમારે તમને દરકાર આવવી જોઈએ. શું કહેવા માગે છે? અને હું પામ્યો નથી માટે મારે વિધિની ભૂલ તો નથી થતી ને? આમ આવવું જોઈએ અંદરથી. છેવટે તીક્ષ્ણ ઉપયોગ અને સૂક્ષ્મ ઉપયોગ દ્વારા સ્વભાવ ગ્રહણ કરવો જોઈએ. આનું નામ તીક્ષ્ણ ઉપયોગ એટલે શું એમ કહેવા માંગે છે? કે સ્વભાવ સુધી પહોંચી જાય. હા, આકૃતા દેખાવી જ જોઈએ ને. અવલોકન એક એવી વસ્તુ છે, એમાં ઘણા પડખા તમને પકડાય. જો અવલોકન ખરેખર યથાર્થ પ્રકારે થાય તો આકુલતા પણ પકડાય, કયા આશયથી અથવા અભિપ્રાયથી દોષ કર્યો મેં એ પણ પકડાય, એમાં રસની ડિગ્રી કેટલી તીવ્ર હતી એ પણ પકડાય, એવા એવા અનેક પડખા પકડાય. શું કોઈ શલ્ય હતું માટે દોષ થયો એ પણ પકડાય. કેટલા જેટલા દોષ થવાના કારણો છે એ બધા સામે આવવા માંડે જો અવલોકન સરખું હોય તો. કેમ કે દોષ એક જીવ એવું પરિણામ છે કે જેને જેમાં જીવને એનો અનુભવ થાય છે, અને આ એ સંબંધીના અનુભવ જ્ઞાન લેવાનો પ્રયોગ છે.
દોષ તો દોષ છે, પણ એ સંબંધીનું અનુભવ જ્ઞાન છે, એ અનુભવ જ્ઞાન લેવાનો આ પ્રયોગ છે. અને એ પ્રયોગમાં તમે સફળ ન થાવ ત્યાં સુધી સ્વાનુભવનો પ્રયોગ થઈને સફળ થાવ એ વાતમાં કાંઈ માલ નથી. એમ થયું. શરૂઆતનું જે અવલોકન છે એ તો મર્યાદિત છે કે હે ના પ્રેક્ટિસ કરવી, અથવા જીવ એમ સમજ્યો હોય એવો એક વિચાર આવ્યો હોય કે અનંતકાળથી મારું પરિભ્રમણ થઈ રહ્યું છે, હજી સુધી એ મટ્યું નથી, શું કરવાથી મટે, આવી જ એને ચિંતા ઊભી થઈ હોય, એને એટલો ખ્યાલ આવે કે મારા ચાલતા ભાવોથી જ મને પરિભ્રમણ થાય છે થવાનું છે, માટે મને મારા ચાલતા ભાવોમાં પરિભ્રમણનું કારણ દેખાવું જોઈએ, એ પરિભ્રમણના કારણમાં એકતા બુદ્ધિ, આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ, આ બધું પછી જોવા મળે છે, એ બધું પરિભ્રમણનું કારણ છે, પ્રતિબંધ છે પરિભ્રમણનું કારણ છે, સ્વચ્છંદ છે એ પરિભ્રમણનું કારણ છે, પરલક્ષ છે એ પરિભ્રમણનું કારણ છે, એ બધા પછી ભાવો દેખાવા માંડે. પણ એક વખત આપણને એક વાત ખ્યાલમાં આવે અને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો શું, પછી જે મુમુક્ષુતાનો સ્ટેજ આવ્યા પછી જે અવલોકન ચાલે છે એ પ્રકાર સાવ જુદો છે અને આ પ્રકાર થોડો જુદો છે. આ પ્રકારમાં મર્યાદિત વાત છે કે ચાલતા ભાવોમાં પરિભ્રમણના કારણો દેખાય તો એની ચિંતા વિશેષ પ્રકારે થઈને વેદના થઈ અને એના ઉપાય માટેની ઝૂરણા આવે, ઝૂરણા છે એ ઉપાય માટે શું કરવાથી મટે એ ઉપાય માટેની ઝૂરણા છે. એમ છે. એનું કારણ એ છે કે આપણે પરિણામને પકડવા માટેની પ્રેક્ટિસ ક્યારેય કરી નથી, એટલે એ પ્રેક્ટિસ ચાલે, આપણી દરકાર જાગે ત્યારે પકડાય, દરકાર જાગે ત્યારે પકડાય. આપણે અહીંયા કીધું કે તમે દરવાજે બેસો કોઈ ગરી ન જાય, પણ તમે ઊંઘો તો શું થાય, માણસ ગરી જાય કોઈ બીજો, એમ આપણે પરિણામ પકડતા પકડાતા નથી એનું કારણ કે જ્ઞાનમાં મોહ નિંદ્રા છે, આપણે જાગૃતિ નથી, એ જાગૃતિનો અભાવ સૂચવે છે. આપણને નુકસાન થાય છે વર્તમાન અવસ્થામાં, આપણને ખ્યાલ નથી રહેતો આ કઈ જાતની અજાગૃતિ, આ કેવડી મોટી અજાગૃતિ, ત્યાંથી લેવું જોઈએ માણસ. આત્મકલ્યાણની જાગૃતિ ના કારણથી ઉપયોગ અવલોકન ના કાર્યમાં અને પ્રયોગમાં પ્રવર્તે છે અને જેમ જેમ એવી પ્રવૃત્તિ વધે છે તેમ તેમ ઉપયોગ સૂક્ષ્મ થાય છે, ઉપયોગને આ પ્રકારે સૂક્ષ્મ કરીને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ એવો જે આત્મસ્વભાવ
ડેશ ઓબ્લિક આત્મ સ્વરૂપ, તેને ગ્રહણ કરાવવાનો અહીં આશય છે.